વાર્તા 154 સંવત 1984ના અષાઢ સુદ ચોથને રોજ સવારે બાપાશ્રીએ નહાવાની ઈચ્છા જણાવી, પણ શરીરમાં અશક્તિ જણાતા ઉઠી શકાણું નહીં. તે વખતે બાપાશ્રીના પુત્રો કાનજીભાઈ તથા મનજીભાઈ આવ્યા ને પૂછ્યું, જે બાપા આ ટાણે કેમ છે, નહાવા ઉઠશો? પણ બાપાશ્રીએ તો કાંઈ વાત જ કરી નહીં ને સેવક પ્રેમજીના મુખ ઉપર અતિ ઉદાસીપણું જોઈ તે બંનેએ પૂછ્યું, જે પ્રેમજી તું આમ કેમ થઈ ગયો છું, તને કાંઈ કસર છે કે શું? ત્યારે પ્રેમજી કહે, મને કસર ઘણી છે પણ કાંઈ કહેવાતું નથી. પછી કહ્યું, જે હમણાં બાપાશ્રીએ નહાવાનું કહ્યું હતું પણ અશક્તિ વધારે જણાવે છે તેથી ઉઠ્યા નહીં. ત્યારે કાનજીભાઈએ કહ્યું, જે બાપા માચી લાવીએ? ત્યારે હા કહી. પછી સેવકો ઓરડા પાસે માચી લાવ્યા, તેમાં બાપાશ્રીને બેસાડ્યા ને દાંતણ આપ્યું. ત્યારે ઉલટી થઈ તેથી સેવકે કોગળા કરાવ્યા. તે વખતે કેટલાક હરિભક્તો પાસે ઊભા હતા ત્યારે પોતે એમ બોલ્યા, જે પ્રેમજી જાદવા આપણે કયા સ્થાનમાં છીએ? ત્યારે કાનજીભાઈ કહે, આપણે આ મંદિરના ચોકમાં છીએ. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા, જે આપણે તો બધા અક્ષરધામમાં છીએ. આ મહારાજને આ અનંત મુક્તો રહ્યા એમ કહી હાથ જોડ્યા ને સૌને કહ્યું, જે દંડવત કરો. તેથી સૌ દંડવત કરવા લાગ્યા. તે વખતે સૌને એમ થયું, જે બાપાશ્રી આ બધું દિવ્ય ભાવમાં બોલે છે. સેવકોએ નવરાવ્યા પણ કાંઈ બોલ્યા નહીં તેથી સૌને ઉદાસી થઈ. પછી વસ્ત્ર બદલાવી પૂજાના દર્શન કરાવ્યા ને એમને એમ માચીમાં બેસાડી હરિભક્તો મંદિરમાં લઈ ગયા. ત્યારે પોતે મૂર્તિ ઉપર હાથ ફેરવી પગે લાગ્યા ને જાજીવાર મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી ઓરડામાં લાવી સુવાર્યા. તે વખતે મનજીભાઈએ કહ્યું, જે બાપા કાંઈ જમશો? જે જમવાની રૂચિ થાય તે ઘરેથી કરાવી લાવું. ત્યારે તેમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા, જે મનજી હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું. એમ કહી કાંઈ પણ બોલ્યા નહીં. થોડી વારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખી કઢેલું દૂધ મહારાજને ધરાવીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી તેથી થોડુંક પીધું ને બોલ્યા, જે હવે મને કોઈ જમવાનું પૂછશો નહીં. તે સમયે જાદવજીભાઈ તથા હેરજીભાઈ આવ્યા ને દંડવત કરીને પૂછ્યું, જે બાપા આપને શું જણાય છે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મને સાંજે ઢાઢ બહુ હતી ને આ ટાણે ગરમી બહુ થાય છે, તેથી તમે મને વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. આવી બાપાશ્રીની રૂચિ જાણી જાદવજી ગાડી લેવા ગયા. ત્યારે વળી બીજી વાર ઉલટી થઈ એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું. તે વખતે કાનજીભાઈએ કહ્યું, જે બાપા તમારે શરીરે અશક્તિ છે ને ઉલટી થાય છે તેથી વાડીએ ન જાઓ તો? ત્યારે બાપાશ્રી કહે, મને ગરમી બહુ થાય છે માટે વાડીએ જવું છે. પછી ગાડી આવી એટલે હરિભક્તોએ ગાડીમાં બેસાડ્યા. તે વખતે પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ એ બંનેને પોતાની પાસે બોલાવીને કહ્યું, જે હવે મારા દેહનો નિર્ધાર નથી, તેથી તમે સૌ ખબરદાર રહેજો. તમે મારો ચીલો રાખજો, મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહીં. ધ્યાન ભજન કથા વાર્તા નિરંતર કર્યા કરજો. હવે તમને હું વધુ કહીશ નહીં. તમે મૂંઝાશોમાં, હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહીં દેખો. આવા વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, જાદવજી, સેવક પ્રેમજી, હિરજીભાઈ, જાદવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ આદિ પાસે ઊભેલા સૌ અતિ ઉદાસ થઈ ગયા અને સૌના નેત્રમાંથી જળ પડવા લાગ્યા. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું છે, તમે કોઈ દિલગીર ન થાવ, તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે તેથી આપણે સદાય ભેળા જ છીએ, એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસી જોઈ બોલ્યા છે, સ્વામી ઈશ્વરચરણ દાસજી આવશે ત્યારે તમને બધોય ઠીક કરી દેશે, એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. ત્યાં પાસે રહેનારા સેવકોને કહ્યું છે, મને કૂવાના થાળામાં બેસાડી મારા ઉપર ખૂબ પાણી રેડો તો મને ગરમી મટે. તે વખતે સૌએ પ્રાર્થના કરી છે, બાપા આપને ઠીક નથી ને શરીર ઉપર પાણી નાખીએ તે કરતા વાયરો નાખીએ તો? ત્યારે બાપાશ્રી કહે, હું કહું તેમ કરો, એમ કહી ઘણી વાર શરીર પર પાણી રેડાવ્યું. પછી ખીમજીભાઈએ પ્રાર્થના કરી છે, બાપા હવે રાખો તો ઠીક. ત્યારે કહે, ભલે, એમ કહી ધોતીઓ બદલાવી ખાટલા પર આવીને સૂતા. તે વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલ તેમણે ઘેરથી લાવેલા થાળમાંથી જમવા પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહીં, તો પણ બહુ તાણ કરી તેથી એક ગ્રાસ જમ્યા ને બોલ્યા, જે હવે મને કાંઈ જમવાની રુચિ જ થતી નથી. તે વખતે હરિભક્તો હાર લાવેલ તે પહેરાવ્યા, તેમના માથે હાથ મૂકીને બોલ્યા, જે આમને આમ મૂર્તિમાં રહી સુખ ભોગવજો, એમ કહી પોતે ઉઠવા લાગ્યા. ત્યારે સેવકે કહ્યું, જે બાપા કેમ ઉઠો છો? તો કહે, મારે લઘુ કરવા જવું છે, તે મારો હાથ ઝાલો. પછી થોડેક છેટે લઘુ કરી આગળ ચાલવા માંડ્યા. ત્યારે મનજીભાઈ કહે, બાપા આમ ક્યાં જશો? ત્યારે બાપાશ્રી કહે કે હજી મારે નહાવું છે. તે વખતે ઘણી પ્રાર્થના કરી તો પણ નહાવાની રુચિ જણાવી. એ રીતે થોડીવાર નવરાવી પાછા ખાટલા ઉપર સુવાર્યા. તે સમયે બાપાશ્રીનું શરીર ટાઢું બહુ જણાયાથી સૌ મૂંઝાયા. મનજીભાઈ ઘેર ગયા. ત્યાં રામપુરથી હરિભક્ત દર્શને આવેલ તેમણે તથા ઘરના સૌએ સમાચાર પૂછતા બધી હકીકત કહી, તેથી સૌ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માચી લઈને મોકલ્યા. તેમાં બેસારી બાપાશ્રીને ઘેર તેડી લાવ્યા. પછી બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારું લાવ્યા ને કહ્યું, જે બાપા થોડી રાબ પીઓ. ત્યારે બાપાશ્રી કહે, હવે મને એક મૂર્તિના સુખ વિના બીજો કાંઈ રૂચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહીં, એમ કહી પોઢી ગયા. બાપાશ્રીના પુત્ર પૌત્રાદિક કોઈને કાંઈ સૂજે નહીં, તેથી ભુજ, રામપુર આદિ ગામોમાં ખબર મોકલાવ્યા. લાલ શંકરભાઈ, મોતીભાઈ, મગનભાઈ વગેરે ભુજથી આવ્યા. તે સૌએ દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી બોલ્યા નહીં તેથી પ્રાર્થના કરી. ત્યારે નેત્ર ઉઘાડી સૌની સામું જોઈ તરત જ નેત્ર મીચી ગયા. ઘરમાં સમાચાર પૂછતા બાપાશ્રીએ સવારથી આ મંદવાડ વધુ જણાવ્યો છે તે વાત કરી. થોડી વારે રામપુરથી દેવરાજભાઈ પણ આવ્યા. તેમણે દંડવત કરી પ્રાર્થના બહુ કરી પણ બોલ્યા નહીં, તેથી જાણ્યું જે બાપાશ્રી ઊંડા ઉતરી ગયા છે, તે બોલશે નહીં, એમ જાણી અંતરવૃત્તિએ પ્રાર્થના કરતા હતા. બીજું શું કરે? બાપાશ્રી લઘુ કરવા ઉઠતા ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત ન કરે, તેમ બહુ નેત્ર પણ ઉઘાડે નહીં, કોઈ પ્રાર્થના કરે ત્યારે સામું જોઈ નેત્ર મીચી લે. આ રીતે બાપાશ્રીના મંદવાડની જેને જેને ખબર પડતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શને આવવા લાગ્યા. સૌ હાથ જોડે પ્રાર્થના કરે ત્યારે સહેજ નેત્ર ઉઘાડી સામું જુએ, પણ બોલે નહીં. તેથી ઘરમાં સૌ મૂંઝાયા. આવા સમાચાર સાંભળી ભુજના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ગેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો પણ આવ્યા. સૌ મંદિરમાં દર્શન કરી ઘેર આવી બાપાશ્રીને દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી કાંઈ જ બોલે જ નહીં. પછી સંતો હરિભક્તો કીર્તન બોલ્યા અને વચનામૃત વાંચી ઘણી વાર ધૂન કરી તો પણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહીં. એમ ભોજતી તથા ગામડામાંથી હરિભક્તો આવી દર્શન કરવા લાગ્યા. સાંજના સંતો તથા ભોગીલાલભાઈ આદિક કેટલાક હરિભક્તો પાછા ગયા, પણ કોઈને કાંઈ ચેન પડે નહીં. પછી રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું, તે થોડું પીધું ને જાગૃત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત હરિભક્તો પાસે હતા તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુમકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઈચ્છા કરી. શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી કુમકુમના ચાંદલા કરી પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તો પણ કાંઈ બોલ્યા નહીં, નેત્ર મીચી દીધા તે જાણે સમાધિ થઈ હોય ને શું. તેમ ઘણીવાર દર્શન આપ્યા જેથી કોઈ સમજી શક્યા નહીં કે બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે. બાપાશ્રી તો સ્વતંત્ર છે, એમની મરજી આપણે જાણી શકીએ નહીં. એમણે તો અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, ઘણીવાર આશીર્વાદ આપ્યા છે, કોઈને સુખ આપવામાં મણા રાખી નથી. હવે એ જેમ રાજી રહે તેમ આપણે રાજી રહેવું, એમ પરસ્પર વિચાર કરતા સૌ એક નજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ પણ લીલા વિગ્રહ બંધ કર્યો. એમ બાપાશ્રી આ લોકમાંથી અષાઢ સુદ ચોથની રાત્રિએ 1 વાગ્યે અંતર્ધાન થયા. તે વખતે બાપાશ્રીએ બધાયના નાડી પ્રાણ આકર્ષણ કરી એવી તો ધીરજ પ્રેરી કે કોઈ વિલાપ કરી શક્યા નહીં. વાર્તા 154 પૂર્ણ.